તારીખ 4/8/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 384-389 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155 તારીખ 4/8/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 384-389 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155
मेरी तो ऐसी आदत पड़ गई है कि बाहर में चाहे जैसी खड़बड़ाहट हो परंतु मेरे तो इधर चलता है ना अंतर पर तो उधर का लक्ष्य नहीं रहता। खड़बड़ाहट तो पसंद नहीं है महंगा खड़बड़ाहट है महंगा घोंघाट जैसे नहीं चंगा बार में घोंघाट हो तो पोता लक्ष्य नहीं है बाजू જન્મમાં જે પરિણતિ ચાલે છે અને લક્ષ આત્મા ઉપર છે એટલે બહારની ઘોંઘાટવાળી જગ્યામાં હોય તો પણ એમને ગમે એવી ઘોંઘાટવાળી જગ્યા હોય તો એનું લક્ષ નથી રહેતું પોતાનું લક્ષ નથી રહેતું આમ દેખાય કે બજારમાં આવેલા જાય છે અને કલકત્તાની બજાર બડા બજાર બહુ ગીરદી વાળા રસ્તા બહુ ટ્રાફિક હેવી ટ્રાફિક ઉતારી ઉપર પણ મારા ભટકાય ભટકાય ના હાલે એ બી દેખાય એ બી દેખાયા હતા ખરીદી માટે પૂજા અંદર ના ભાગમાં તો બહુ આંકડા રસ્તા કારણ કે કારણ કે કાપડ બજાર છે મીઠાઈની બજાર કાપડની બજાર માર્કેટ કટરા બજાર
માર્કેટો
હા માર્કેટો બહુ ને હાકડી ગયું છ છ આઠ આઠ ફૂટની ગયું છે પૈસા સિવાય ગાડી તો હાલે જ નહીં ગાડીવાળાને તો બાર મોટા રસ્તામાં પાર્ક કરીને અંદર હાલે જાય આપણું કરે રિક્ષા ઉડી હાલે એ હાથ રિક્ષા બધી ગયેલા પાંચ સો ચલાવે બાકી તો હાલે જ પડે ઘોંઘાટ તો હોય જ નહીં વસ્તી ત્યાં વધી જાય ત્યાં ઘોંઘાટ તો વધે જ લક્ષ નથી એટલે વાંધો નથી દ્રવ ક્ષેત્ર કાળ ગામ નો પ્રતિબંધ નથી તે મહાત્મા નમસ્કાર આ પ્રતિબંધ નથી લક્ષ નથી એટલે પ્રતિબંધ અને જો પ્રતિબંધ હોય તો એમને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી એકાવતારીપણામાં આવવાનો પુરુષાર્થ ન થયો હોય દશા વૃદ્ધિગત ન થયો હોય દશા જે વૃદ્ધિગત થઈ છે એ બતાવે છે તેમને દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો પ્રતિબંધ નથી મળ્યો શરૂઆતમાં તો કુટુંબ ત્યાં નહોતું બહાર જમી લેતા બહાર રહેવું નહીં બહાર જમવું વર્ષો સુધી કુટુંબ પરિવાર આવ્યો તો પણ હવે સ્થિતિના પ્રમાણમાં બધી જગ્યા હોય અનુકૂળતાઓ ક્યાંથી બધી હોય પણ અનુકૂળતા હોય તો ધર્મ થાય અને નહીતર ન થાય એવું નથી એનો અપુરાવો હિંમતજી ને શું છે કે પહેલાથી અમે અતિશય બહાર હતા પૂર્વના આરાધક હતા હિંમતજી પૂર્વના આરાધક હતા સુગાનીજી પૂર્વના આરાધક નહોતા બે વચ્ચે આપતી હતી હિંમતજી પૂર્વના આરાધક હતા એટલે ગુરુ વગર પણ જ્ઞાન પામ્યા સમય સાથે ભગવાનજી તો મૂળ દિગંબર હતા ઓલા તો મૂળ દિગંબર નહોતા તોય ગુરુ વગર પામ્યા અને આ મૂળ દિગંબર હતા શાસ્ત્રો વાંચ્યા હતા જ્ઞાન ન પામ્યા ગુરુ વગર જ્ઞાન ન પામ્યા સ્થિતિમાં શું થયું કે એમને પૂર્વના આરાધક હતા એટલે કેટલાક પહેલેથી અતિશય હતા પહેલાથી જે અતિશય હતા એટલે નાની ઉંમરમાં બહુ ચમત્કારિક વ્યક્તિ છે એવી બહારની અંદર એક પ્રસિદ્ધિ થઈ ગઈ, ખ્યાતિ થઈ ગઈ. લખે છે 22મા વર્ષે કે મેં અત્યાર સુધી 22મા વર્ષે અત્યાર સુધી જે મેં ખ્યાતિ ભોગવી તેનાથી મારી પરિણતિ દૂષિત થઈ છે. શું લખ્યું છે? મારી પરિણતિ દૂષિત થઈ છે. મને બધા લોકો ઓળખે છે, બધા જાણે છે, મારી પ્રસિદ્ધિ થઈ છે. એવું જે પોતાના પરિણામમાં રહેવું એ દૂષણ છે. લોકસંજ્ઞાનું દૂષણ લાગી ગયું ને. મારી પરિણતિ દૂષિત થઈ છે. 22મા વર્ષે કબૂલાત કેટલી સરળતા છે. વૈચર્ય લખ્યું છે, એમાં પોતાની પ્રસિદ્ધિ થઈ ગઈ એ વાત લખી છે. એ પ્રસિદ્ધિ ભોગવવાથી મને દૂષણો મને દોષ લાગ્યો છે એ વાત પણ લખી છે. આ વાત સરળતા કેટલી છે. એટલે શું થયું કે એમને પહેલેથી ઇન્વેસ્ટમેન્ટ કરનારા ઇન્વેસ્ટર મળી ગયા ધંધામાં. ધંધો શરૂ કરવાની એમને કુટુંબના હિસાબે જરૂરિયાત હતી અને એ આવશ્યકતાની પૂર્તિમાં એમને ઇન્વેસ્ટર મળી ગયા. પહેલેથી મુંબઈ ક્ષેત્ર મળ્યું અને પૈસામાં રોકાણ કરનાર મળ્યા. બુદ્ધિ તો હતી પોતાને, એમ મેળ થઈ ગયો. આમને કોઈ એવું પડખે નથી કે ચાલો તમારા અમે રકમ અમે રોકશું, તમે કરો મહેનત, એવું નથી. એ પોતે ઊભા થયા છે, મહેનત કરીને પરિશ્રમ કરીને આર્થિક દ્રષ્ટિએ કુટુંબ નિર્વાહ ચલાવતા એ પણ બહુ કમાયેલા નહીં. હિંમતજી તો ઘણું કમાઈ ગયા હતા આર્થિક દ્રષ્ટિએ, બહુ કમાયા નથી. નિર્વાહ કુટુંબ નિર્વાહ થઈ ગયો છે. અને એક અજમેરમાં 30,000નું મકાન લીધું, જે અત્યારે સ્વાધ્યાય મંદિર કરી છે. ત્યાં સ્વાધ્યાય હોટલ કામ આપી રહ્યું છે, સંસ્થાના મંડળને એ બધું ડોનેટ કરી નાખ્યું. બાબુજી કેટલી મૂળી મૂકીને ગયેલા બધા ભાઈઓ ત્યારે કાંઈ મૂળી નથી થાય. પણ વ્યવસાય હાથમાં હતો, મૂડી નહોતી. જેટલી ઉઘરાણી હતી એટલું સામે દેવું હતું. આપણમાં તો ઉઘરાણી નું સમજો ને, ઉઘરાણી જેટલી હતી એટલું સામે દેવું હતું. ત્યાંનો માલ લેતા હતા એ ઉધાર લેતા હતા, અમે ઉધાર લેતા હતા, ઉધાર લેતા હતા. વ્યવસાય બેંગુર બિગર મારવાડી પોતા હતા એટલે કામ આપતા હતા. અમારો માલ તમે રેજ ગયો. આ મકાન લીધું એટલું ખરું, તમારામાં એટલું કે આ નિર્વાહ ચાલ્યો કુટુંબનો કેટલા વર્ષો સુધી. એટલે 51માં ગયા છે, 64માં જે છૂટો છે, 15 વર્ષ કાંઈનો જે ગાળો છે, કુટુંબ નિર્વાહમાં જે ખર્ચ થયો અને 30,000માં મકાન લીધું. આ સિવાય કાંઈ મારી લક્ષ ન હોય તો પ્રતિબંધ નથી. કહેવાનો મતલબ લક્ષ ન હોય તો પ્રતિબંધ
નથી.
હિન્દુસ્તાન ના મોટામાં મોટા શહેર એ કલકત્તા ને સામાન્ય કુટુંબમાં જન્મ
એવા શહેરમાં રહીને એક અવતારે પણ
અમને 10.5 વર્ષ દર્શાવી, અમને 18 વર્ષ જ્ઞાન દર્શાવી છે. હિંમતજીની જ્ઞાન દર્શાનો, સુગાણીજીની જ્ઞાન દર્શાનો કાળ 18 વર્ષ. અત્યારે તો 8 કરોડ થાય, ચાર ખૂબ જ થાય. મિત્રો તો પાછળ કરતો જીવન
ગયો
શીતલતા નહીં થઈ. વિચિત્રતા ઘણી થઈ છે પેઢીમાંથી. કોર્ટ કેસ પહેલા એમના ગયા પછી એ પેઢીમાં કોર્ટ કેસ થયા છે ભાગીદાર વસ્તુ. અત્યારે જુઓ ને એમના સસરા પક્ષ વાળા ક્યાંય તમને પિક્ચરમાં છે? સસરા પક્ષના જે કુટુંબો છે એ કુટુંબમાં કોઈ આખા મિત્ર અત્યારે તો સુમતજીનું બહુમાન એટલું બધું છે મુંબઈ મોટા મોટા શહેરની અંદર હજારો અનુયાયીઓ છે. સંખ્યા બહુ મોટી છે એમના કુટુંબ પરિવારમાં. આ ધવલબેનના જે પુત્રો છે મનુભાઈ મોદીને એ લોકો દેખાય છે. આખી મનસુખભાઈના દીકરા દીકરી છે એ પછી દેખાતા અને ઓછા આવે છે પણ ઓછા આવે છે. ત્યારે ઓલા લોકોનું તો કાંઈ અસ્તિત્વ જ નથી દેખાતું. હંસ પરિવારમાં દીકરીના દીકરા આવતા ના દીકરા છગનભાઈ જે મોટા હતા 19 વર્ષ સુધી ગયા. બીજા બધા તો નાની ઉંમરમાં જુદી ગયા. છગનભાઈ 19 વર્ષ જુદી ગયા પણ એમના દેહાંત પછી કેસની અંદર એ પોતે કોર્ટ એસન કરતા હતા. એમને રુચિ હતી આ બાજુની કૃપાલુજી અને છગન શાસ્ત્રી કહેતા હતા. નામને નાની ઉંમરમાં તો શાસ્ત્રી વાંચતા થઈ ગયા હતા એટલે છગન શાસ્ત્રી છે. બુદ્ધિ હતી બુદ્ધિવાળા એમને ટીબી થઈ ગયો. એક વખત મીઠો બીજી વખત ઉપલો માર્યો આવી છૂટી ગયો. એમને શંકા નહીં હતા આ લોકો પૈસા એવી છે. લોકો ભૂલી જાય છે કે આ કોણ હતા કોના પરિવાર છે. કહ્યું છે હું કોઈ ઘોંઘાટ પસંદ તો નથી પણ છતાં આવ્યો શું થાય આવી પડેલું માથે હોય શું થાય. સંયોગો ન ફરી શકે એવી જ્યાં સ્થિતિ હોય ત્યાં જીવે પરિણામ ફેરવવા જોઈએ. કારણ કે પરદ્રવ્યનો તો કરતા હરતા છે એને થઈ શકતો નથી. પરિણામ નવાળી દેવા જોઈએ. ત્રાસી અંગ છે, 84 અંગ છે, 85 અંગ છે, ત્રણે બોર્ડ મુજે તો એકાંત કે લીએ સમય નહીં મિલે તો ચેન નહીં પડતા. એકાંતની ભાવના બહુ છે. દિવસના ભાગમાં એકાંત ન મળે તો પછી રાત્રે અંગ કાપી નાખે. ઊંઘ આવે જ નહીં કાપી નાખે આવે જ નહીં. રાત્રે અડીગો લગાવીને બેસી જાય માણસને ઊંઘ ના આવે તો ધ્યાન ન પડે. આમને એકાંતમાં મળે તો ધ્યાન ન પડે. કેવી વાત છે. ચૂંટી સૂંટી થઈ ગઈ ને ઊંઘ ન આવે તો માણસને ધ્યાન ન પડે. આજે મને એકાંતમાં મળે છે. એટલું બધું કે તબિયતનો ખ્યાલ ન લે એટલું બધું સ્વાભાવિક જ છે. શરીર ધર્મ તો શરીર પ્રમાણે કામ કરવાનું. એ તો પૂજગળના વિજ્ઞાન અનુસાર બધું થવાનું શરીરનું. પોતાના પરિણામ એ બાજુ ન લાગે તો શરીરની ઉપેક્ષા થઈ જાય. ઊંઘ ના આવે ધ્યાન કરે શરીરમાં અસ્વસ્થતા થાય શંકાર એની લક્ષ્મણ આપે ઓર બગડે શરીરની ઉપેક્ષા ઘણી કરી છે. એમને સાધના કાળ દરમિયાન શરીરની ઉપેક્ષા ઘણી કરી છે. અને એ સહેજે સહેજે છે. અજ્ઞાની જેમ હસ્તી નથી હોતું લક્ષ દેવાતું નથી પછી શું કરે, લક્ષ રહેતું નથી ને લક્ષ દેવાતું નથી પછી શું કરે, એવી વાત છે. ઘરવાળાનો કે હરેક પ્રકાર કી પ્રતિકૂળતા મને છે, અપના કાર્ય કેસે કરું, પ્રશ્ન કર્યો. તમારા ઘરમાં બધા વિરુદ્ધ છે, બધાને એક વખતે અનુકૂળતા ઘરમાં ન હોય, બધા ઘરમાં મુમુક્ષુ હોય એવું ન બને. ઘરવાળાને તો કઈ પસંદ પડે એવી લાઈન નથી. સંસારમાં તો દરેક સભ્યને પોતાનો રાગ પોસાવો જોઈએ. જેને પોતાનો રાગ ન પોસાય એ તરત દ્વેષમાં આવી જાય. આમ તો ભેગા થયા છે અરસ તરસના રાગ નિમિત્તે. એકબીજાને સગાઈ હોય એટલો તો રાગ હોય તે, એ રાગ ન પોસાય એટલે રાગનું સ્થાન દ્વેષ લઈ લે. એટલે પછી આ લાઈનમાં તો રાગ ન પોસાય એવું બને, રાગ પોસાય નહીં એટલે દ્વેષ થાય, પ્રતિકૂળતા ઊભી થાય, શું કરવું ત્યારે. ઉત્તર આપ્યો, અપને અંદર મેં બેસ પર અપના કામ કરો, અંદરમાં બેસીને કામ કરો, ઘરમાં બદલે આત્મામાં બેસીને કામ કરો. અપના યહ કાર્ય અંદર મેં બેઠ કર કરને મેં ન ઘરવાલે જાનેંગે ઓર ન બહાર વાલે જાનેંગે, અપન ક્યાં કરતે હૈ ઓર ક્યાં હૈ યે ભી કોઈ નહીં જાનેગા. એસે અંદર મેં અપના કામ હો સકતા હૈ, બાહ્ય ક્રિયાઓ કરવાનો આગ્રહ છોડી દેવો જોઈએ. મારે અહીંયા તો જવું, મંદિર તો જવું, પ્રાણ તો કરવું, સાચું બહુ હોય મંદિર તો તાબામાં રહેવું પડે. નથી જવાનું મંદિર, અહીં ઘરે કામ છે, આ કરવાનું છે, ઓલું કરવાનું છે, ઓલું કરવાનું, મંદિર મંદિર જવાનું બંધ રાખવાનું, કાંઈ નહીં. કામ કરતા કરતા પ્રયોગ તો કરી શકાય છે, ઘરકામ કરતા કરતા કોઈ પણ કામ કરતા કરતા પ્રયોગ તો થઈ શકે છે. અંદર મળે છે ને કામ કરો. કોઈ પ્રાસંગિક પ્રશ્ન ચાલ્યો છે, ઉત્તર આપ્યો છે. કામ તો અંદરમાં કરવાનું છે ને, અંદરમાં કામ કરી ત્યારે ક્યાં કોઈને ખબર પડવાની છે શું કરે છે. બહારથી લોકો જો કામ કરે છે, અંદરમાં પરિણામ ક્યાંય ને ક્યાંય જતા હોય. પછી કોણ લડશે? એનો અર્થ એ છે કે ખરેખર જેને પોતાનું સ્વતાર કરવું છે એને કોઈ લડી શકતું નથી. બહારના સંયોગો, બહારની પ્રતિકૂળતાઓ દેનારા હોય તો પણ એને કંઈ પ્રતિકૂળતા નડી શકતી નથી. કોઈ બધો એને જો કામમાં રોકાવવું પડે તો એ શરીરથી રોકાય, મનથી રોકાય એવું થોડું છે. કાંઈ છે દ્રવ્ય, લોકના દ્રવ્ય છે, લોક છોડીને ક્યાં જાય? અને પોતે પ્રારબ્ધ લઈને આવ્યો છે, એ પ્રારબ્ધ ક્યાં જાય? પૂર્વકર્મ ક્યાં જાય? પૂર્વકર્મ પ્રમાણે એને જરૂર. આ તો બહુ સંક્ષેપ વાત એટલી છે કે પૂર્વકર્મના ઉદયના કાળે જીવને ઉદય ભાવ થાય. જીવને ઉદય ભાવ થાય ત્યારે નવા કર્મ બંધાય છે. હવે જો એને છૂટવું હોય, જૂના તો છૂટવા આવ્યા છે, નવા ન બાંધે તો ઓટોમેટિક છૂટ્યો, તો શું કરવું કે અનુદય પરિણામ કરવા. જે ઉદયને અવલંબે છે જે પરિણામ, એ પોતાના નિજ નિરંજન તત્વ અંદરમાં મોજૂદ છે એને અવલંબે. બેની હયાતી તો છે, સંયોગ પણ ઉપસ્થિત છે, પોતાનું પરમ તત્વ પણ ઉપસ્થિત છે. આને અવલંબે તો કર્મ બંધાય ને આને અવલંબે તો છૂટે. સીધી વાત છે. એટલે નિજ અવલંબન મારીએ, નિજ અવલંબન પુરુષાર્થ કરે, પ્રયોગ કરે સર્વ ઉદય કાળે. બસ પછી વાંધો
નથી.
બે ની હાજરી છે, ત્યાં રૂચે ત્યાં પર પણ છે ને સ્વ પણ છે. પર્યાય ને તો સ્વ ને પર ગમે ત્યાં જવાની સ્વતંત્રતા છે. પર્યાય ને કોઈ બાંધતો નથી, કોઈ રોકી નથી શકતો. કોઈને પર્યાય કોઈ પકડી શકે તમારે આમ ને રામ વાળી દેવી છે એ તો બનવાનું નથી. પર્યાય સ્વતંત્ર વાળી શકે. અનુદય પરિણામમાં રહેવું એટલે જ્ઞાન પોતે જ્ઞાન વેદનમાં આવે, જ્ઞાન વિશેષ સામાન્ય વેદન ઉપર આવી જાય તરત લક્ષ્ય. આ ઉદય નોર્મલ મન ચૂકી ગયું આ નવા કર્મ બંધાતા એટલે એનું સ્થળ બહુ મોટું છે. અનુદય પરિણામ થાય એનું સ્થળ બહુ મોટું છે. એક કર્મનું ફળ મોટું આવે છે ને, ગાય થોડું પાપ કર્યું ઘણા લામ નારકીના ભોગવવા પડે, નારકીના સંજોગો ભોગવવા પડે, લાંબા સમય સુધી ભોગવવા પડે, એમ ધર્મનું ફળ પણ બહુ મોટું છે. ભલે પ્રારંભિક અવસ્થા જઘન્ય હોય તો પણ એનું ફળ બહુ નિર્વાણ પક્ષે ઉદયમાંથી સંયક પ્રકારે અંતર્મુખ થાય, સ્વાભિમુખ થાય, અનુદય પરિણામમાં આવે તો એનું ફળ બહુ મોટું નિર્વાણ પદને પહોંચી જાય એવી એમાંથી પરંપરા ઉભી થાય. અનુદય એટલે સમજો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, અનુદય પરિણામ છે. આત્માનું સંધાન, આત્માનું જ્ઞાન અને આત્માનું આચરણ, ઉદયની આરે કઈ સંબંધ જ ન રહ્યો, આત્મા સાથે સંબંધ થઈ ગયો પરિણામ પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવ સાથે. અને એની ચેનલ શું છે કે સ્વરૂપ, એ સ્વરૂપના ધ્રુવના લક્ષ્યે જ્ઞાન વેદનમાં રહેવું છે, નહીત્ર ઉદય વેદ છે. જે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એ વેદન વેદન ઉપર આવ્યું તો ઉદય છૂટી જાય, ઉદયથી પાછો વળી જાય. એ એક જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. લક્ષ્યમાં આત્મા, ત્રિકાળી અને પ્રવૃત્તિમાં પોતાનું જ્ઞાન વેદન ને વેદન, આ એક સાથે બે વાત. લક્ષ્ય ને ઉપયોગ નહીં થઈ જાય એટલે અનુદય પરિણામ થઈ જાય, અનુસ્થળથી વ્યવહાર કરે મોક્ષ. એવી રીતે કોઈ પણ સંજોગોમાં પોતાનું કામ થઈ શકે છે, કોઈ સંજોગો એને રોકતા નથી. એટલે તો જ્ઞાનીઓ શુભ યોગમાં તો નિર્જરા કરે છે, અશુભ યોગમાં જ્ઞાની નિર્જરા કરે છે, વેપાર કરતા કરતા નિર્જરા કરે છે, ખાતા ખાતા નિર્જરા કરે છે. એનું કારણ એ છે અંદરમાં કામ ચાલે છે. ત્રણ સમીક્ષા છે, ત્રણ સમય પ્રક્રિયા છે. પ્રશ્ન સમજ ન હોય તો એમાં શું પ્રશ્ન છે? ઉઘાડ ન હોય અમને બહુ ઘણી શાસ્ત્રની ચટપટી વાતોમાં સમજાતું નથી. તમારો ઉઘાડ ઓછો છે, ઉઘાડો છો એટલે પહેલી ફરિયાદ યાદદાસ તમે આવે, કંઈ યાદ રહેતું નથી. સાંભળ્યું હોય, વાંચ્યું હોય, યાદ રહેતું નથી. થોડી બહુ લાંબા લાંબા વિચાર ચાલતા નથી, વિકલ્પ ચાલતા નથી, શાસ્ત્રની વાતો બહુ સમજાતી નથી. ઉઘાડો છો હોય તો શું કરવું? આ એ પ્રશ્ન છે તેનો ઉત્તર. અરે તીવ્ર ધગશ ઉગી તો સમજવી આ જાય કેવી રીતે આવે છે? કાંસમાં મૂકી છે કે સત્યની તીવ્ર ઝંખના છે, જ્ઞાન શેરી ખુલ જાતા હૈ, એટલો ઉઘાડ પ્રયોજનભૂતનો ઉઘાડ થઈ જાય. આમ તો પ્રયોજનભૂતનો ઉઘાડ લઈને આવ્યો છે પણ જરા વિશેષ થઈ જાય. આ વિષય સૂક્ષ્મ છે સ્વભાવનો, વિધિનો, તો પણ એને ત્યાં પોતાના આ પ્રયોજનનો પણ ઉઘાડ થઈ જાય. એને શેના આધારે થાય કે મારે પ્રાપ્તિ કરવી છે, મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એની તીવ્ર ભાવના અને તીવ્ર જંતના આવે તો એને ઉઘાડ થઈ જાય છે. એ વિશે ભલે બીજો બીજા ભાવ બુદ્ધિ ન ઉગડે, શિવ બુદ્ધિ બની નહીં જતી, અંદર પકડી શકે, સ્વભાવ વિભાવને પકડી શકે, જુદા પાડી શકે, અનુભવમાં આવી શકે, ચિંતામાં આવી શકે, તેને તીરી તો પંચમ ગુણ સ્થાને વાળી શકે. તીરી તો છે કે નહીં પાંચમા ગુણ? કઈ નહીં, જરૂર નથી. નવ તત્વ નામ આવડતા નથી, મંદિરજીને દર્શન કરતા નથી. આખી જિંદગીમાં પણ એને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા મળતા નથી. અપરાધ કરીને ગયા છે ને શ્રીમાં, પાપ ભોગવે છે, પુણ્ય યોગનો છેદ બોલાઈ ગયો. એવો યોગ નથી કે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે. નમસ્કાર મંત્ર પણ, એક નમસ્કાર મંત્ર એક વાર પણ બોલતા નથી, અને છતાં પાંચમા ગુણ સ્થાને બિરાજે છે. ખરું, સ્થિરતામાં, વિતરાગી સ્થિરતામાં બિરાજમાન હોય છે. ધન છે ને એ ત્રિંચો ને તે ત્રિંચ નથી, તો કોઈ ત્રિંચ નું છે. આત્મા તો એનો દેવ છે, દેવ
છોકરો ભણવા બેસે, કઈ આવડતું ન આવે, કેમ લેસન કર્યું નથી, પણ મારે પેન્સિલ ને અણી નહોતી, કે પાટી હારી નથી, ચીકણી થઈ ગઈ છે, અંદર અક્ષર લખાતા નથી, નોટબુક મારી પૂરી થઈ ગઈ છે, કપડી ફાટી ગઈ છે, પાના વળી ગયા છે, કપડી નવી લાવી ગયો તો હું વાંચું. કોઈ કરવાનું નથી, આ ભાવ થતું છે. પણ એમાં તો એક જ બાનું છે, બોલો ને, બાના જાજા છે, ફ્રૂટ નિહાળી અને નાનો ભાઈ બહેન હોય તો અવાજ કરે છે, એનું લેસન નથી કરવાનું, ખલેલ પડે છે. તારે લેસન કરવું તો ક્યાંય ખલેલ પડે એવું નથી. પોતાની પ્રદર્શને અંદરથી જ, બહારના સાધન તો છે, કાં તો જ્ઞાન ખુલી જાય છે, અંદરનું સાધન છે આ તો, જ્ઞાને ખુલી જાય કે તારે, જ્ઞાન ઓછું અને ઉઘાડ ઓછો હોય તો ઉઘાડ પણ થઈ જાય. એટલી કુદરતની વ્યવસ્થા છે, કામ કરવું હોય તો. ત્રણ સમય પછી દેવાદિ તથા સ્ત્રી આદિ સભી એક અશુદ્ધતા કે હી નિમિત્ત હૈ, ઓર શુદ્ધતા કા નિમિત્ત તો એક આપ હી હૈ પોતે. પરબ્રહ્મના લક્ષ્ય તો રાગ થાય ને, અશુદ્ધતા થાય પછી દેવગુરુ શાસ્ત્ર હોય કે પાંચેન્દ્રના વિષયો હોય, એ બધા અશુદ્ધતાના નિમિત્ત છે. એક શુભ રાગ છે ને એક અશુભ રાગ છે, એ બંને અશુદ્ધ છે, એ બધા અશુદ્ધતાના નિમિત્ત છે, અને શુદ્ધતાનું નિમિત્ત તો એક પોતે છે. આપ એટલે પોતે છે, મારવાડીમાં તો પોતે શબ્દ બહુ વપરાય છે, શુદ્ધતાકાર નિમિત્ત તો એક પોતે જ છે, सभी प्रकार के पराश्रित परिणामों से तो अशुद्धता की ही उत्पत्ति होती है। पछी देवगुरु शास्त्र हो तो पण पराश्रित परिणाम छे, एनाथी अशुद्धता की उत्पत्ति थाय छे। शुद्धता की उत्पत्ति तो एकमात्र श्वास परिणाम छे, होती है। जेटलो ज्ञानी ने पण जेटलो श्वास ने छे एटलो शुद्ध छे, परिणाम में शुद्धि छे। जेटलो पराश्रय छे एटली
अशुद्धि छे।
એ તો દેખીતી વાત છે, આ કરતા બહુ સારી કલ્પનામાં આવે છે। મન સહિત પણ અનુભવ છે અને મન રહિત પણ અનુભવ છે, બીજું છે ને રસપૂર્ણ છે। બે વાત પરસ્પર વિરુદ્ધ આવે છે, બેસ્ટ નથી ગયું ઘણા છે। ગુરુજીના પ્રવચનો કાયદા માલકી પાસે અભ્યાસ કરે છો, ગૌહટીમાં થોડી તકલીફ થઈ આખા બે ભાગમાં વેચાયેલા છે, બધા મંદિર માં મોહનલાલ અને નવા મંદિર માં તુલસીરામજી
પાટીલજી
પાટી મન સહિત હોય, હવે અનુભવ ના કાળ માં અનુભવ હોય ત્યારે પણ મન છે કે નહીં આટલું જોવું હતું, મનનો સંબંધ છે કે નહીં જે વિચારવું હતું એટલું વિચારવાનું, તો કે અનુભવ પૂર્ણ છે કે અપૂર્ણ, તો કે અપૂર્ણ છે। જો અનુભવની પર્યાય અપૂર્ણ હોય તો બાકીની પર્યાયમાં તો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય કે ન હોય, બુદ્ધિપૂર્વકનો રાગ યોગ્ય છે, પણ અબુદ્ધિપૂર્વકનો રાગ હોય એને સંગ કોનો, મનનો સંગ છે એમ કે અથવા એને મન કયો, ભાવ મને એને કયો, એમ
રાગને
જેટલો રાગ છે ચર્તા નથી એ વાત હતી। એટલે મન સહિત પણ છે એટલે કે ત્યાં હજી બુદ્ધિપૂર્વકનો રાગ છે એમ કહેવું છે, અને મન રહી છે એટલે ત્યાં બુદ્ધિપૂર્વકનો મન સાથેનો સંબંધ છૂટી ગયો છે એમ કહેવું છે। કુંડરમલજીએ બે શબ્દ વાપર્યા છે, એટલે સ્થૂળપણે વિચાર કરે એને વિરુદ્ધતા લાગે કે આમાં નક્કી શું કરવું, મન સહિત અનુભવ કે મન રહિત અનુભવ, પણ અપેક્ષા જુદી જુદી, જોકે પોતે લખ્યું છે કે આમાં અપેક્ષા જુદી જુદી છે, મન સહિત પણ અપેક્ષાથી કહેવાય ને મન રહીત પણ અપેક્ષાથી કહેવાય, પોતે લખ્યું છે પણ અપેક્ષા ખોલી નથી, ગુરુદેવ ખોલી છે પોતાના પ્રવચનો, ત્યાં ખોલી પછી ગુરુદેવના પ્રવચનો લઈ આવ્યા કે ગુરુદેવ આમ કહે છે। અને સીધી વાત એ છે કે નિર્જરા તો મન આત્માના જોડાણથી થાય કે મનના જોડાણથી નિર્જરા થાય, ત્યાં પણ નિર્જરા થાય છે, ઉપયોગ થાય ત્યાં નિર્જરા થાય છે, અનુભવ થાય છે, ધર્મ થાય છે, અનુદય પરિણામ છે,
की बात है।
અને જેટલું જોડાણ છે ઉદય સાથે નું છે, ઉદય ભાવ ના પરિણામ, અને જ્યાં સુધી પૂર્ણતા ન હોય ત્યાં સુધી બે અંશ હોય, આપણે શું વિચારીએ છીએ કે સ્વવિકલ્પ દશામાં બે અંશ હોય, ત્યારે અહીંયા પ્રબલમનજી પંડિતજી એમ લીધું છે કે નિર્વિકલ્પ દશા હોય તો અહીંથી બે અંશ છે, એમ કેવું છે? હા, એક પર્યાયમાં બે અંશ, એક સમય ની એક પર્યાયના બે અંશ, આ તો બેન દર્શક છે, બહુ જૂનું કઈ ખૂબ ચર્ચા ચાલી છે, બે દિવસ ખૂબ ચર્ચા ચાલી એના ઉપર સમાધાન, ચાલો આપણું દીકરા છે સમાધાનમાંથી, સરકારને અંતે આપણું દીકરા તો છે, એ લોકો સમાધાન નહીં થયેલું, સરકાર અંદર તો ખૂબ ચાલી છે, એ તો પછી પ્રવચનો પણ જરૂરી ના જોયેલા, પણ એટલી પોતાને ખ્યાલ નહીં આવે, લખાણમાં તો મર્યાદિત આવે, સામે બેઠા હોય તો હજી ગુરુજીઓના પ્રવચનમાં હજી સમજી જાય, મર્યાદિત આવે કોઈ વાત સુધી પણ જાય છે,
અબુદ્ધિપૂર્વક
માં જોડાણ ન હોય તો કેવળ જ્ઞાન થઈ જાય,
બરોબર,
પૂર્ણ થઈ જાય ને તો કેવળ જ્ઞાન થઈ જાય,
બરોબર,
વેદ તો નવ મે જાય છે, ત્રિવેદ પુરુષ પુરુષ છે નવ મે જાય છે, માને ને મુનિરાજ પુરુષ નવ મે જાય છે, પાંચમા ગુણ સ્થાને જે સ્વરૂપ સ્થિરતાથી જે બ્રહ્મચર્ય આવ્યું એમાં બુદ્ધિપૂર્વક નો વિકલ્પ ગયો, અને અબુદ્ધિપૂર્વક રહી ગયો વેદ, એ નવ મે જાય છે, હોય જ છે, અને નામ જે છે એ તો મુનિને પણ નવ વાર વિશુદ્ધ બ્રહ્મચર્ય કેમ લીધું, એક આઠ ને બેસવું નહીં, આજે રહેવું નહીં, પાડોશમાં રહેવું નહીં, ફલા નવ વાર હું કરવા કાઢીએ, અબુદ્ધિપૂર્વક નો વેદ છે ત્યાં, બુદ્ધિપૂર્વક નો વિકલ્પ જ નથી, પાંચમા ગુણ સ્થાન હાથમી પડી માં આવે તો સ્વરૂપ સ્થિરતા એટલે બધી જાય, વિકલ્પ ન આવે, વેદ છે એનો અર્થ શું છે, એ અબુદ્ધિપૂર્વક નો ભાવ છે, બુદ્ધિપૂર્વક નો ભાવ છે, એ રીતે ઘણી પ્રકૃતિઓ છે, એ બધી આઠમા ગુણ સ્થાનમાં નવમામાં દસમામાં બધી વિચ્છેદ જાય છે, એમ બતાવે છે કે ત્યાં ભાવની અબુદ્ધિપૂર્વક ના ભાવનો સદભાવ છે, શુભ ઉપયોગ તો ઘણો છે ત્યાં, શુકલ ધ્યાન ની શ્રેણી માંડે છે નવ માંથી, વિકલ્પ તો ક્યાં, આમ કલકત્તામાં તો વર્ષો છે સ્વામિનારાયણ ના વાંચન કર બોલાવતા જ નથી ને, ત્યાં નથી બોલાવતા, મને તો બહુ કઈ લીધો જવાનું જ જેવા આવે છે,
સવારે
આવે એટલા ભવાની આવે, પણ ઠીક ઠીક પ્રમાણ માં આવતા હતા, 75% આવે, ધંધા ધાપા ને હિસાબે કેટલો ટાઈમ પણ ન કાઢી શકે, પેલા આવે ધંધા થી આવે પછી જમે ત્યાં થાડા નવ સેજે થઈ જતા હોય, આપણે તો આમ કરું છું પ્રવૃત્તિ વાળા ઠીક રહેશે, ભાવ છે તીર્થંકર ગોત્ર બનતે હૈ, વહ ભાવ ભી નપુસંગતા હૈ અપન તો
ऐसे लेते हैं, गुरुदेव को लेख है कि जे भावे तीर्थंकर गुत्र बंधाय ते पण ढेर छे। रूपमा पुरुषार्थ न गयो त्यारे उपयोग बार गयो ने, બીજા જીવને કલ્યાણ થવામાં નિમિત્તભૂત પ્રવૃત્તિ છે, તીર્થંકર ગોત્રના પરિણામમાં તો બીજા જીવોને આત્મકલ્યાણ થવામાં નિમિત્તભૂત પ્રવૃત્તિ છે, ઉપયોગ અંદરમાં ન રહ્યો ત્યારે બહાર ગયો ને, એટલો પુરુષાર્થ ઘણો થયો ને, કે નિષેધ રાગનો એટલો નિષેધ નથી, પુરુષાર્થ અપુરુષાર્થ પણ છે એનો પણ નિષેધ, ઉપયોગ બહાર જાય એનો પણ, જ્ઞાનની પ્રવૃત્તિનો પણ નિષેધ, પર કલ્યાણ બીજાને કલ્યાણ થાય એ પ્રવૃત્તિનો પણ નિષેધ, આવે તો એના કારણે આવી જાય, પણ પુરુષાર્થ બહાર નથી એટલો પુરુષાર્થ એ વાત તો નક્કી થઈ ગઈ ને, સિદ્ધાંત તો સિદ્ધાંત છે, સિદ્ધાંત બદલાતો પછી બહાર નીકળ્યો એ અપવાદ છે, પણ એથી કઈ સિદ્ધાંત બદલાતો નથી, એવી રીતે જોર ઘણું હતું ગુરુદેવે પ્રવચનોમાં બહુ કહ્યું છે, હમણાં હમણાં ભાઈ શ્રીભાઈ ચાલી લાવ્યા છે સમાજ તંત્રના ઘટનામૃતના કેટલા પ્રવચન કાઢી રહ્યા હતા, ફુગાણીનું જોર બહુ હતું, એને દ્રવ્યનું દ્રવ દ્રષ્ટિમાં દ્રવ દ્રષ્ટિનું જોર બહુ હતું, દ્રવનું જોર બહુ હતું વારંવાર, લોકો એમ તો વિષયા પાછી થતા હતા, કેટલો ન બે આત્માનો પુરુષાર્થ તો સ્વરૂપના પરિણામની રચના કરે છે, ગિરિગુણની વ્યાખ્યા જે છે સ્વરૂપ રચના કરે તે ગિરિગુણ, ભાગની રચના કરે તે નહીં, સિદ્ધાંત કેવી રીતે બદલાય, ગુણનો પરિણામ બદલાઈ જાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ ભાવ છે, તીર્થંકર ગોત્રનો શૂન્ય પ્રકૃતિનો ભાવ એટલે ઊંચામાં ઊંચો ભાવ છે, પછી આગળ કોઈ શૂન્ય સુધી નથી, આત્માની શુદ્ધતાની વાત જુદી છે અને અશુદ્ધપણે જે રાગ થાય એની વાત જુદી છે, બે વાત જ જુદી છે, એક રસ્તો આ બાજુ નથી બીજો રસ્તો આ બાજુ નથી, એક બહાર જવું એક અંદર જવું, હું તો સંતો જ રસ્તો છું, અમે એક જ રસ્તો પસંદ કર્યો છે, બીજો રસ્તો અમે પસંદ કરતા જ નથી, ઠીક
કરો પણ એક જ રસ્તો
લે છે, બધા જ્ઞાનીઓનો એક જ રસ્તો છે, પણ કોઈ જ્ઞાનીનું જોર છે એ ભાષા દ્વારા બહાર આવે ત્યારે ખબર પડે, અરે આને તો બહુ જોર છે, બધા રીતે એક જ રસ્તે હાલે છે, જોર ઓછું નથી હોય ભાષામાં એટલો તારતમ્ય ભેદ આવે છે, ભાષાજીને દૂર ગયો છે અત્યારે સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી નીકળીને ઝપટ કરશે, અત્યારે વૈમાનિક દેવમાં ગયા છે અને ત્યાંથી નીકળીને ઝપટ કરશે, એ શબ્દ વાપરતા હતા, ત્યાંથી પણ વાત કેવી રીતે કરી, આ બધા ભાષા જે જોઈ છે જે રીતે એ વાત એમને ઉઠાવે છે, એ કોઈ વાત
દેવસિંહ મહાવીર સ્વામી ભગવાન જય પરમ કૃપાળુ ની કહાન ગુરુદેવ